एकत्र फाउंडेशन प्रस्तुत, चंद्रकांत टोपीवाला संपादित रचनावली, पठन शैलेश। 132 वासव दत्ता, लेखक सुबंधु। आजना आपणा भारतीय कथा साहित्य पर पाश्चात्य साहित्यनी घेरी असर छे। आपणी नवलकथाओ ने आपणी नवलिकाओ पश्चिमनी पद्धतिए लखायेली छे, परंतु अंग्रेजोनुं आगमन नहोतुं थयुं ત્યાં સુધી તો સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશમાં કથા કહેવાની અને રચવાની જે પદ્ધતિ હતી એની પરંપરા જૂની ગુજરાતીમાં અને પછી અર્વાચીન ગુજરાતીમાં પણ જળવાયેલી હતી। પ્રેમાનંદના આખ્યાનો કે શામળની પદ્યકથાઓ એના નમૂના છે। જેમ કથા પદ્યમાં રચાતી તેમ ગદ્યમાં રચવાની પણ એક પદ્ધતિ હતી। શુદ્ધ ભારતીય ગદ્યકથાનું નામ પડે કે તરત જ સંસ્કૃતમાં બાણભટ્ટની કાદંબરી યાદ આવ્યા વિના રહે નહીં। અરે પશ્ચિમની અસરથી લખાતી નવલકથાને પણ મરાઠી સાહિત્યમાં કાદંબરી કહે છે। આપણે ત્યાં ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતીચંદ્રને પણ જગત કાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન કહીને કવિ નાનાલાલે નવાજી છે। સંસ્કૃત સાહિત્યમાં બાણભટ્ટની સાથે બીજા બે ગદ્યકારોનો પણ ઉલ્લેખ થાય છે। આ બે ગદ્યકારો છે સુબંધુ અને દંડી। સંસ્કૃત સાહિત્યમાં સુબંધુ, બાણ અને દંડી ત્રણેને ગદ્યકાર રત્નત્રયી કહેવાય છે। કેટલાક વિદ્વાનો સમયમાં સુબંધુ કરતાં પહેલાં બાણભટ્ટને મૂકે છે, પણ બાણભટ્ટની સરખામણીમાં સુબંધુનું કામ પૂરું વિકસેલું જોવાતું નથી। તેથી લાગે છે કે આ ત્રણેય ગદ્યકારોમાં સુબંધુ જ સમયમાં પહેલા હતા। સુબંધુ વિશે જ કોઈ જાણકારી મળતી નથી। માત્ર સુબંધુની ગદ્યકથા વાસવ દત્તા સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે। ભારતીય કથાનો એ લાક્ષણિક નમૂનો છે। કથામાં કથાઓની ગૂંથણી, રાજા રાણી જેવા પાત્રો, રોકાઈ રોકાઈને થતા વર્ણનો, બોલતા અને વાતચીત કરતા પંખીઓ, ઓચિંતી થતી આકાશવાણી, ક્રોધે ભરાયેલા મુનિનો શાપ, પથ્થરમાંથી ફરી નારી બની જવાનો ચમત્કાર, આ બધું આ કથામાં ગોઠવાયેલું છે। વળી રાજા રાણીનું વર્ણન, કુંવરનું વર્ણન, વિંધ્યાચલના વનનું વર્ણન, નગરનું અને ભવનનું વર્ણન, સૂર્યોદય અને સૂર્યાસ્તનું વગેરે ઝીણી ઝીણી વિગતોથી નકશિકામ અહીં થયું છે। કથા આવી છે ચિંતામણી નામના અભૂતપૂર્વ રાજાને કંદર્પ કેતુ નામે પુત્ર હતો। યુદ્ધ ક્ષેત્રમાં એનું રણકૌશલ વખણાતું તેમ અનેક નારીઓને આકર્ષી શકે એવું એનું યૌવનપૂર્ણ વ્યક્તિત્વ ધ્યાન ખેંચતું। એક સવારે કંદર્પ કેતુ અત્યંત રૂપાળી 18 વર્ષની કન્યાને સ્વપ્નમાં જુએ છે અને ઊંઘ ઉડી ગયા પછી પણ બેચેન રહે છે। આ કન્યાની કામના એને પીડવા લાગે છે। ખંડના દ્વાર બંધ કરીને પડી રહે છે। એવામાં એનો મિત્ર મકરંદ આવી ચડે છે અને કંદર્પ કેતુને એની ફરજનું ભાન કરાવે છે, પણ કંદર્પ કેતુ કશો ઉપદેશ કાને ધરવા તૈયાર નથી। મિત્ર મકરંદને લઈને કંદર્પ કેતુ વિંધ્યાચળના વનમાં જતો રહે છે। ખૂબ ટહેલ્યા પછી જાંબુના વિશાળ વૃક્ષ નીચે બંને વિસામો લેતા હોય છે। ત્યાં બંને જણ પોપટ અને પોપટ પત્નીનો ઝઘડો સાંભળી જાય છે। મોડો આવેલો પોપટ પોતાની પત્નીને કારણ બતાવવા કથા માંડે છે। કુસુમપુરના રાજ્ય શૃંગાર શેખરની પુત્રી વાસવ દત્તાનું યૌવન પ્રતિદિન વિકસતું જતું હોવા છતાં એ વિવાહ માટે પિતાને કોઈ સંમતિ આપતી નથી। વસંત ઋતુમાં વાસવ દત્તાના કહેવાથી પિતા શૃંગાર શેખર સ્વયંવર રચે છે, પણ સ્વયંવરમાં આવેલો કોઈ પણ રાજવી વાસવ દત્તાને પસંદ પડતો નથી। એ અપ્રસન્ન થઈને ત્યાંથી ચાલી જાય છે। વાસવ દત્તાને એ જ રાત્રે એક સ્વપ્ન આવે છે અને એમાં એ રાજા ચિંતામણીના પુત્ર સ્વયં કંદર્પ કેતુને જુએ છે। સ્વપ્ન પૂરું થયા પછી પણ વાસવ દત્તાનો મોહ ઉતરતો નથી। મનોમન એ કંદર્પ કેતુની સરખામણી ઇન્દુમતીના અજ સાથે, કુંતલાના દુષ્યંત સાથે, મદન મંજરીના નરવાહન સાથે કરતી રહે છે. વાસવદત્તાને વિરહાગ્નિ પીડે છે. એની સખીઓ કંદર્પ કેતુનો મનોભાવ જાણવા તમાલિકા નામની પોપટીને પોપટ સાથે મોકલે છે. પોપટની પત્ની આગળ કથા પૂરી થાય છે એટલે મકરંદ તમાલિકાને બધું જ જણાવી દે છે. બંને મિત્રો તમાલિકા સાથે નીકળી પડે છે. કુસુમપુર પહોંચી વાસવદત્તાના ભવન પર પહોંચે છે. એ દરમિયાન વાસવદત્તાનું લગ્ન એના પિતાએ વિજય કેતુ સાથે નક્કી કરી દીધેલું હોય મકરંદને સમાચાર જાણવા નગરમાં જ છોડીને વાસવદત્તા અને કંદર્પ કેતુ અતિ વેગવાન ઘોડી પર બેસી જોજનો દૂર નીકળી જાય છે. ખાધા પીધા વિનાના થાકેલા બંને સૂઈ જાય છે. ત્યાં સવારે કંદર્પ કેતુ પોતાની બાજુમાં વાસવદત્તાને જોતો નથી. અધીર થઈ ચારે બાજુ શોધ્યા છતાં વાસવદત્તાનો પત્તો ન મળતા એ વિલાપ આદરે છે અને અંતે સમુદ્ર કાંઠે જઈ આત્મહત્યા કરવા જાય છે. ત્યાં આકાશવાણી થાય છે. એને એવું આશ્વાસન મળે છે કે વાસવદત્તાનો જલ્દી ભેટો થશે. વર્ષા ઋતુ ગઈ, શરદ ઋતુ આવી. જેમ તેમ કરીને જીવનધારી રાખતો કંદર્પ કેતુ વનમાં ભટકતો હતો. ત્યાં એક દિવસ એણે એક પથ્થરની પ્રતિમા જોઈ જે અસલ વાસવદત્તા જેવી હતી. વાસવદત્તા જ છે એમ માની જ્યાં એ અડકવા જાય છે ત્યાં જીવંત મૂર્તિ રૂપે વાસવદત્તા હાજર થાય છે. મૂળ વાત એમ હતી કે કંદર્પ કેતુના જાગતા પહેલાં ભોજન પ્રબંધ માટે નીકળેલી વાસવદત્તાના રૂપ પર બે કિરાત જૂથ લડી મરે છે. પણ એમાં એક મુનિનો આશ્રમ બળીને ખાખ થઈ જાય છે. તેથી ઝઘડાનું નિમિત્ત બનેલી વાસવદત્તાને મુનિએ શાપ આપેલો. પણ શાપનું નિવારણ પણ આપેલું કે કંદર્પ કેતુના સ્પર્શથી એ ફરી સજીવન થઈ જશે. સુબંધુ રચિત આ વાસવદત્તા ગદ્યકથાએ બાણભટ્ટની કાદંબરીને માટે કદાચ માર્ગ કોતરી આપ્યો હશે.